તારીખ 3/3/1987 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 60
પવન નો વેગ હોય પણ એને બેલેન્સ રાખવું જોઈએ, જીવવું હોય તો બેલેન્સ ચૂકો
અથવા સંસારની ભાવના
અને અસંસારની ભાવના, આત્માની ભાવના, તો મુક્તિની ભાવના, તો અસંસારની ભાવના, બે માંથી એક હોય છે. આ મોક્ષાર્થી હોય છે, આ સંસારાર્થી હોય. જે મોક્ષાર્થી નથી, નિયમ છે તે સંસારાર્થી. પૂછવાની જરૂર નથી. નિયમ પરિપૂર્ણ શુદ્ધતાની ભાવના છે, તેની જે છે, તેની એ લક્ષ છે, તેને એ તપાસવાનું છે. એ તપાસી લેવું, નહીં તો ચોખ્ખે ચોખ્ખી સંસારની ભાવના છે. પછી ભલે ગમે ત્યાં આ ક્રિયા કરે કે ના કરે, બંને પૂરક જ્ઞાન થી ભાવના વધે અને ભાવના વધે એમ જ્ઞાન પણ પ્રયોજન દિશામાં વધે, પ્રયોજન દિશામાં વધે. એટલે કાળજી વાળું થાય, સક્ષમ થાય, દરકાર વાળું થાય, એકબીજાના પૂરક જ. એવું છે, જ્ઞાન તો ક્યારે નથી જીવને, જીવને જ્ઞાન ક્યારે નથી. જ્ઞાન વગર નો કોઈ જીવ તો છે ને, કયું જ્ઞાન લેવાના. આત્માના હિતની બુદ્ધિ થાય તો એ તો સુધી ભાવનાર સંબંધ થઈ ગયો, સ્વરૂપ પ્રાપ્ત ભાવનાર સંબંધ થઈ ગયો. જ્ઞાન એકને બે માંથી એકને છોડી દો તો આમાં કામ આવે એવું નથી. બે સાથે રહીએ છે ને, એકબીજાના પૂરક છે ને. પેલા જ્ઞાન કે પેલા ભાવના, ચાલો એમનો પ્રશ્ન એમ જોઈએ. આપણે ભાવના માંથી જ્ઞાન થાય કે જ્ઞાન માંથી ભાવના થાય, બે હારે છે. જ્ઞાન તો એના દિવસી છે, ઊંધું અને ઊંધી ભાવના એના દિવસી છે. સંસાર ને આ બે વાત તો આના દિવસી છે. જોઈતું નથી એમાંથી આપણી જરૂરત બતાવી જાય. જરૂરત એટલે જે ટેમ્પરરી જરૂરત છે એની વાત નથી, ભાવનામાં જરૂરત છે. આધાર બુદ્ધિની જરૂરત છે, એટલે જરૂરત અહીંયા ભાવ એવી જરૂરિયાત વાળાને ભાવના નથી હોતી. કોને આત્મસ્વરૂપની ભાવના નથી હોતી કે જેની આધાર બુદ્ધિ છે જગતના પદાર્થોમાં, એને ભાવના નથી. આ થોડો યુદ્ધનો વિષય છે, અહીંયા લડાઈ થાય છે. આધાર બુદ્ધિ છે તેને એ તપાસ, તો આ આધાર બુદ્ધિનો ત્યાગ થયા વિના અંદરનો આધાર આત્માને આવે. જ્યાં સુધી શરીરને પૈસાને બીજા આધારભૂતિ પ્રાણી આધારભૂતિ ત્યાં સુધી એ વિનાનો જે તત્વ છે એને એની આધારભૂતિ અને એનો આધાર લેવા જતા આને આધારભૂતિ છોડવી પડશે ત્યાં બહુ દેશ છોડવા જાય ત્યારે એને એ વખત ભય ઉત્પન્ન થાય આ બધાનો આધાર મૂકી દેતા કોને ખબર કેવી પરિસ્થિતિ છે પાછળ દુઃખદ લાચારી છે દરેક સંયોગો નબળા હોય તો કોકની લાચારી કરવી પડે એનાથી એને પસંદ નથી ચિંતા પસંદ પણ એ આધાર બુદ્ધિ સરવાળે તને ચિંતામાં જ લઈ જાય બીજું બધું લાચાર પરિસ્થિતિમાં જ થાય જે નજર સામે દેખાય છે એને પહેલું પકડે છે અને એને જે ગર્ભ માર્યું છે એને સમજી નથી જરા વિચાર આખરમાં તો શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા સાથે સીધો સંબંધ ધરાવે છે આખરમાં જે દેહના ધર્મો છે અને એને લઈને જે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતનું મુખ્ય સાધન શું છે પૈસા સીધી વાત છે પૈસા સીધું સાધન એમ લાગે કે ના ના શરીરની વાત નથી આમાં પૈસા પૈસાની વાત એવું નથી બે જોડાયેલી જ વાત પછી કોઈનો રાગ શરીર ઉપર ઓછો હોય અને પૈસા ઉપર વધારે હોય એવું બને છે કે ભલે શરીરને તકલીફ પડે છે એક વાર પૈસાનો પ્રયત્ન તો ચાલુ જ રાખવો પડશે ભલે માંદા હોય ભલે શરીર કામ ન કરતું હોય ભલે તકલીફ ઊભી થતી હોય શરીર બે કષ્ટી પડે તો પણ પૈસા મેળવવા માટે પ્રયત્ન એનો અર્થ એમ નથી કે એને દેહને પકડ નથી પૈસાને પકડ એમ એનો અર્થ એમ નથી થતો ઉપયોગ મારીએ છે પણ એ મૂળ તો કારણ બી આ જ દેહનું જ કારણ છે મૂળ દેહનું જ કારણ બીજું તો કારણ પણ માત્ર પૈસા એકઠા થાય તો નિરર્થક છે એનો કોઈ ઉપયોગ હોય તો એને સાર્થકતા પછી ભલે પોતાના શરીરને બીજાના માટે કામ કરતો હોય તો પણ એ બીજા પોતાને એનું કોઈ છે કે નહીં કરો છો ઘરના 10 સભ્યો હોય બેટને આમાં આવતા હોય ને આ સમજો આવતા હોય પોતાના આસણા માટે પૈસાનો ઉપયોગ કરશે ઊંધા આવતા હોય ને એના માટે કરશે પણ એ તો માન આપે છે અને શું છે ને રમત તો ખર્ચ પણ કરે મેળવું તો ખર્ચ કરે ને ન મેળવું તો નથી ખર્ચ કરે એને અનુકૂળતા માટે મેળવવા શું કરવાથી ત્યારે નહીં બગડે ખરેખર તો એ બધાનું કેન્દ્ર સ્થાન જ જોઈએ છે દેહને અર્થે આત્મા ગાયો હાથમાં ગાયો છે એટલે તરફ કર્યો છે ખર્ચ કર્યો છે એટલે અશક્ત કર્યો છે, નબળો પડ્યો છે. પોતાની અનુકૂળતાઓ સાથે કયા પ્રકારના આત્મા ઇષ્ટ છે કે જગત નો પદાર્થ જરૂર છે. જગત ઇષ્ટ નહી, આત્મ થી હાલ એવું આવ્યું છે કે નથી આવ્યું, એવું નથી આવ્યું કે જગત ઇષ્ટ. આત્મા ઇષ્ટ ન રહ્યું, આત્મા ઇષ્ટ છે તો જગત ઇષ્ટ નથી, જગત ઇષ્ટ છે તો આત્મા ઇષ્ટ. ઇષ્ટ પોતે જરૂર છે, બીજું જ્યાં સુધી જગતના પદાર્થમાં ઇષ્ટતા છે તો કોઈ પદાર્થ ઇષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, માત્ર જ્ઞાનનું જ નહીં છે. એ વાત નથી આપણે રાજદેશનું મૂળ તો એ છે, અભિપ્રાય છે, ઉલટો અભિપ્રાય છે. પદાર્થ ને ઇષ્ટ અનિષ્ટપણે જે કલ્પના છે એ જ રાજદેશનું મૂળ છે. અને તમામ પ્રકારની ચિંતા અહીંથી ઊભી થાય, ચિંતા માત્ર અહીંથી ઊભી થાય. જ્યાં સુધી ઉપયોગ ચિંતિત છે ત્યાં સુધી ઉપયોગ નિવૃત્ત થઈને, ચિંતાથી નિવૃત્ત થઈને સ્વરૂપમાં લાગે. આત્મભાવનાના અભાવમાં અનંત કાળ છે, પોતે મૂર્છિત અવસ્થામાં મૂર્છિત અવસ્થા મૂર્ખાયેલો. આત્મભાવના છૂટ છૂટવાની વાત છે. આ જરા ઊંડા વિચાર જરા કરે માથે થોડા વિચારી કરતાનો પ્રશ્ન છે. એમાંથી થોડા પ્રશ્નો પોતાને માટે, પોતાના માટે નહીં પણ પોતાને માટે કેટલાક વિચાર તો કરતા ને, તો એમાંથી ઘણું મૂકી.
આ જીવ પરમા પોતાને જાણે છે, શરીર તે હું, રાગ તે હું, ને એ સિવાયના મમત્વના એના જેટલા સ્થાન ને વિષય છે, સચેત અચેત, સચેત અચેત મિશ્ર, એ પરમા પોતાને જાણે છે. હવે અહીંયા કહે છે કે જે જ્ઞાન વડે પરને પોતાનું સ્વરૂપ જાણે છે, જાણે છે તો જ્ઞાનથી ને, એમ કે છે પરમા પોતાને જાણે છે તો જાણે છે તો જ્ઞાનથી ને, કે જે જ્ઞાનથી તે જાણે છે, જાણવા રૂપી કાર્ય કરે છે, ભલે ઉલટું તો ઉલટું, એ જ જ્ઞાન એની પોતાની વાનગી છે. એ જે જાણવું 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 સામાન્ય છે, એની વાનગી છે, એનું સેમ્પલ છે. હવે શું જાણે છે એ વાત છોડી દીધી, ત્યાં વાનગી છે. એ નિજ વાનગીને ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા. એ જ્ઞાન વાનગી ઉપરથી અનંત જ્ઞાન સામર્થવંત અનંત જ્ઞાનમય આત્મા જેણે નિર્ણયમાં લીધો, આ 73મી ગાથામાં જે નિર્ણયનો વિષય છે એ ઓળખાણ કહો કે નિર્ણય કયો, એ ઓળખીને અજર અમર થયા, એના ભવના નિવેડા આવી ગયા. એ કહેવા માત્રથી જ ન મળે, આ કઈ કથનનો વિષય નથી. ઓળખવું એટલે ઓળખવું જ છે, એ કઈ કહેવાથી ન પતે, માત્ર એ કથનનો વિષય નથી. ઓળખવું એટલે ઓળખવાની ક્રિયા કરવી છે, એ આચરણનો વિષય થઈ ગયો. એ કઈ કહેવા માત્રથી જ ન મળે, પણ ચિત્તને ચેતનામાં લીન કરે. ત્યાં વાત લીધી છે નીચે કેવી રીતે, કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, એટલે કે પોતાની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની લગ્નિ નિરંતર એટલે સતત રહે, મગ્ન રહે એટલે ધગશથી એને એમાં બરાબર પરિણતિ થાય. અને દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે, કે આવો સ્વભાવ છે, એ કઈ કથનનો વિષય નથી. ઉપયોગ દ્વાર એમાં દર્શન અને જ્ઞાન ચેતના છે, એનો પ્રકાશ એટલે એનું વેદન છે, સંવેદન છે, એ સ્વરૂપે છું, સ્વસંવેદન સ્વરૂપ છું એમ દ્રઢ ચિંતવે, ત્યારે એના પરિણતિમાં સ્વરૂપ રસની ઉત્પત્તિ થાય છે, એમ આત્મરસ ઉપજે છે. અને આત્મરસ ઉપજે તો રાગરસ ટળે. કોઈને આત્મરસ ઉપજ્યા વિના રાગરસ ન ટળે, રાગરસ ટાળવાનો આ એક ઉપાય છે. આમ સ્વભાવનું જે ગ્રહણ છે એ આ પ્રકારે છે. બહુ શરૂઆતમાં બીજા પાને જવા છે. આત્મા, હા એ તો વાત કરી કે પોતાના સ્વરૂપની ભાવનામાં નિરંતર રહે, સ્વરૂપ પ્રાપ્તિની અતિશય ભાવના રહે, પછી ઉપયોગ દ્વારમાં એ સ્વભાવને ચિંતવે એટલે હું પણ એ દ્રઢ કરે, તો એને આત્મરસની ઉત્પત્તિ. બહારમાં પણ બીજા રસની ઉત્પત્તિ કેમ થાય છે, કે જે તે વિષય લક્ષમાં રહે છે એ ઘૂંટાય છે, ફરી ફરીને ઘૂંટાય છે, ખૂબ ઘૂંટાય છે, ત્યારે એનો રસ વધી જાય. પ્રક્રિયા તો એ જ છે. મહિમા વગર તો ઘૂંટાય નહીં. રૂપિયાની કિંમત છે તો ઘૂંટાય છે કે નહીં? કોઈ પણ સુખનો નિશ્ચય કર્યો છે એ સુખને કારણે એની મહિમા છે ને ઘૂંટાય છે ને એનો રસ તીવ્ર થાય છે. અહીંયા પણ ઉપયોગમાં દર્શન જ્ઞાનના ઉપયોગ દ્વારમાં પોતાના આત્માનો ચેતનાનો પ્રકાશ એને ઓળખીને દ્રઢ કરે, હું આવો હું આવો હું આવો, એનું જે ઘૂંટણ છે એના ચિત્તરસ ચૈતન્ય રસને આત્મરસને ઉત્પન્ન કરે છે. કેવી વાત લીધી છે, વિકલ્પ એટલે શું? હા, જુદા જુદા વિચારો ને વિકલ્પ નથી ચાલતા, શેરો ખાવો છે તો શેરો ખાવાનો વિકલ્પ થયો એમ કહેવાય. શું કે મંદિર જવું છે તો મંદિર જવાનો વિકલ્પ થયો એમ કહેવાય. બોલવું છે તો બોલવાનો વિકલ્પ થયો. વિચાર જેને કહે છે, વિચાર અને વિકલ્પ એક અર્થમાં છે. વિકલ્પમાં રાગની પ્રધાનતા બતાવી છે, વિચારમાં જ્ઞાન ને રાગ બેનું મિશ્રણ છે, પણ વિકલ્પ કહેતા એમાં રાગની પ્રધાનતા, રાગની મુખ્યતા છે એમ કહેવાય. એ વિકલ્પ છે. પૂછું ને પેલા આશ્રવો થી નિવર્તવાની વિધિ શી છે એમ પૂછું ત્યારે કહ્યું કે સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા જેવો જોયો તેવો નિર્ણય માં લે. ભલે સવિકલ્પ દશા છે કે વિકલ્પ થી વિકલ્પ સહિત નિર્ણય કરે, પણ કેવો કે જેવો સર્વજ્ઞ પરમાત્મા એ જોયો તેવો સર્વજ્ઞ ભગવાને કયો માટે મારો આત્મા એવો છે એમ નહીં, પણ મને સ્વયં મારા જ્ઞાનમાં મારો સ્વભાવ આવો જ પ્રતિભાસે. એ પોતાથી ભાષો છે એટલે પોતાને તો આધાર તો સરવાળે પોતાનો લેવો છે. કોકે કહ્યું, કોઈનું કહેલું ક્યાં સુધી ચાલશે, તો ઓછીનું લીધેલું છે. સર્વજ્ઞ ભગવાને આત્મા જે અસંખ્ય પ્રદેશી છે તે જોયો એવો બીજા કોઈએ જોયો નથી. સર્વજ્ઞ ભગવાનને કેવળ જ્ઞાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપી પ્રદેશો પણ એમના જ્ઞાનમાં જણાઈ જાય છે. એવું કેવળ જ્ઞાન સર્વજ્ઞ સિવાય કોઈને નહીં હોવાથી ભલે આસ્તિક્ય દર્શન વાળાઓ એ આત્માની વાત કરી છે, પણ આત્માને અસંખ્ય પ્રદેશ છે એનું માપ કોઈએ કાઢ્યું નથી. કેમ કે બહારમાં શું છે કે કીડીનો આત્મા કીડીના શરીર પ્રમાણ છે ને હાથીનો આત્મા હાથીના શરીર પ્રમાણ છે. એટલે આત્માની જાતિ એક હોવા છતાં એનું કદ નાનું મોટું જોવામાં આવે છે. તો હવે ખરેખર આત્મા કેવડો, એનો માપ શું ક્ષેત્રથી, કોઈ એને ચોક્કસ માપ છે કે પછી આમ જ છે? જેમ કે દૂધ લીટરમાં માપીએ છીએ તો પછી ગમે તેવા વાસણમાં નાખો, એને ચોકીમાં ચોરસમાં વાસણમાં નાખો, એને બાટલીમાં ભરો કે એને તપેલામાં ભરો કે એને ખીચડીના પાટિયામાં નાખો, ગમે તે હોય, પણ લીટર એટલે લીટર જ છે. આકાર ફરે એટલે કઈ લીટર કઈ નથી આજની સુધી. કેમ કે કહેવા જાય તો પ્રમાણ આપવું પડે, પાછું એમને ગપ્પો મારી દે તો એ પોલ તો ચાલે, હું નથી ગપ્પા મારી દે કોઈ આમ છે આત્મા આવો છે, પણ પ્રમાણ માગે સામે વાળો તો પરીક્ષક બુદ્ધિ વાળા તો પ્રમાણ માગે કે તમે કહો છો એનું પ્રમાણ શું છે. એવી વિચિત્ર સ્થિતિ છે કે આત્માની જાતિ એક હોવા છતાં, જીવની જાતિ એક હોવા છતાં, એક કંથવ જૂન કંથવાનું ક્ષેત્ર એટલું નાનું છે અને હાથીનું એટલું મોટું ક્ષેત્ર છે કે એના માપને કઈ નક્કી બુદ્ધિથી કરવા જાય તો પત્તો ખાય. એવો કેવળ જ્ઞાનમાં વિષય છે. એમાંથી આ પરંપરાથી એ વાત આવી છે કે અસંખ્ય પ્રદેશી આત્મા છે. પ્રદેશ કોને કહેવો કે એક પરમાણુ જેટલા કદને પ્રદેશ કહેવો, એનું ક્યુબિક માપ ઘન માપ, એક પરમાણુ જેટલું જે કઈ એનું કદ છે એને એવા અસંખ્ય પરમાણુથી માપીએ એવડો આત્મા છે. કેટલા અસંખ્ય પરમાણુ કે લોક પ્રમાણ, બધું પ્રમાણ આપ્યું છે પાછું. કેટલા કે લોક પ્રમાણ, આખા લોકના જે અસંખ્ય પ્રદેશ છે એટલા એક આત્માના પ્રદેશ છે. કોઈનો એક ઓછો નહીં ને કોઈનો એક વધારે નહીં. કેવળ જ્ઞાન સિવાય લાવે ક્યાંથી આ વાત? બધા આત્મા અનંત આત્માઓ સમાય છે કે છે કે એનામાં સંકોચ વિસ્તાર છે. પછી તો પ્રમાણ તો એ માગે સામે વાળા કે આમ કયો છો તો પછી આમાં સરખા તો દેખાતા નથી. ભલે એક આત્માથી બધું રોકાઈ જાય ક્ષેત્ર તો કે એનામાં અવગાન શક્તિ છે એક, બીજું નાના મોટા ક્ષેત્ર દેખાય છે એમાં સંકોચ વિકાસનો એનામાં ધર્મ છે, પ્રદેશો સંકોચાય છે વિકસે છે, એટલે કે એક પ્રદેશ બીજા પ્રદેશને અવગાહન આપે છે એમ સંકોચાય છે. રબરની જેમ નહીં કે લાંબો ટૂંકો થાય ખેંચવાથી, દબાવે તો દબાય ને ખેંચે તો લાંબો ટૂંકો થાય એ પણ એમાં નથી. સ્વયં પ્રદેશો એકબીજાને અવગાહન આપે ને એનું ક્ષેત્ર નાનું દેખાય, એ અવગાહન ખુલ્લી થાય એનું ક્ષેત્ર મોટું દેખાય એમ અવગાહન પણ છે. એ બધો વિષય જ આખો જુદી જાતનો છે. લોકોમાં એ વિષય ચાલતો આવી વાત છે. અનંતજી એમ કેટલા કે સિદ્ધો કરતા અનંત ગુણા બધા એને અસંખ્ય પ્રદેશ. કેટલા એક જીવને 14 રાજ્યમાં જેટલા પ્રદેશ છે આકાશના એટલા આમ છે, એટલો સંકોચ થાય છે ને એટલું એકબીજામાં અવગાહન થાય છે આમ છે. એક પરમાણુ હોય ત્યાં અનંત પરમાણુ રહે એટલું અવગાહન એક પરમાણુમાં થાય. કેટલા આવું અવગાહન પણ પૂદગળમાં છે, જીવમાં છે, છે દ્રવ્ય છે. દેખાય એકનો એક પરમાણુ હોય ત્યાં આનંદ, એટલા આનંદ અવગાહન પામી જાય નહીં. છે જ નહીં ને, કોઈ દર્શનમાં નથી. અવગાહન શબ્દ નથી, એનો અર્થ નથી, એનો ભાવ નથી, એનો વાચ વાચક કાંઈ નથી. કેમ કે એ વિષય એવો વિચિત્ર છે કે એક બીજા એક જ ક્ષેત્રમાં એકબીજા રહે છતાં કોઈ પોતાનું સ્વરૂપ છોડે ને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવ થાય. એનો દાખલો પોતાનું શરીર છે, ક્યાંય આત્મામાં પોલાણ નથી છતાં આટલા હાડકાં છે, આટલું શરીરમાં મેદ માંસ છે, લોહી છે, આ બધું છે છતાં આત્મામાં ક્યાંય પોલાણ નથી. એક પરમાણુ એના પોલાણમાં રહીને આ બધું ગોઠવાનું છે. એક આટકા ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, મોઢું ખડક્યું છે, એવું કઈ અંદર પુલાણ નથી કે એક એક પરમાણુ મોઢું ખડક્યું છે એવું કઈ આત્માની સાથે? એ તો ઘન છે સ્વભાવથી. હજી પાણી હોય તો એમાં સાકર ઓગળે, કેમ કે પરમાણુઓ એટલા ઘન નથી. પાણીમાં સાકર ઓગળે, કાચનો ગ્લાસ લ્યો, વિજ્ઞાનમાં તો બધા પ્રયોગ કરે છે, ફિઝિક્સમાં એટલું એટલું કદરે સાકર ઓગળી ગયા પછી આંકા પાડ્યા હોય તો જે આંકા જેટલું પાણી હોય સાકર ઓગળી ગયા પછી એટલું એટલું એનું કદરી. ક્યાં ગઈ સાકર? સાકર 2 તોલા 4 તોલા નાખીને ઓગળી ગઈ, જેટલી એને ઓગળવાની શક્તિ છે એટલી જ ઓગાળે, પછી ન ઓગાળે. એને પોઈન્ટ ઓફ સેચ્યુરેશન કહે છે, સેચ્યુરેટ થાય ત્યાં સુધી ઓગળે. એ ઓગળી જાય અને કદમાં ફેર ન પડે. કેમ કે એ પરમાણુ પરમાણુ વચ્ચે જગ્યા હતી. એમ આત્મામાં કોઈ જગ્યા છે કે આ શરીરના પરમાણુ રહે છે કે ના? એવું કઈ નથી. એ પ્રવાહીમાં જગ્યા હોય છે, એના કરતા હવામાં એથી વધારે જગ્યા હોય છે. હવાના પરમાણુ એથી છૂટા છૂટા હોય છે. ઘન પ્રવાહી ને વાયુ એમ પદાર્થની જે ત્રણ સ્થિતિ છે એમાં જે ઘન છે એ ઘનિષ્ઠપણે રહેલા પરમાણુ છે એમ કહેવાય છે. પ્રવાહીમાં એથી છૂટા રહે છે, વાયુમાં એથી છૂટા રહે છે. તો આત્મા તો ઘન છે, ચેતન ઘન છે, આનંદ ઘન છે, પ્રદેશથી ઘન છે. એટલો બધો ઘનિષ્ઠ છે કે એમાં એક પરમાણુ પણ અંદર સમાય જાય એવી કોઈ પુલાણ કે અવકાશ રહેતો નથી. છતાં અનંત પરમાણુનું શરીર પિંડ એવી રીતે રહે કે જેટલા કદમાં શરીર એટલા કદમાં આત્મા, જેટલા કદમાં આત્મા એટલા કદમાં શરીર. અનંત પરમાણુ એકબીજાને અવગાહીને રહે છે. થોડી કેટલાય જીવો રહે છે એની અંદર, અડે જ તમને ખબર પડે છે ક્યાંય, હે કઈ ખબર પડે નહીં. કેમ કે તો અડવાનું સ્પર્શેન્દ્રિય તો ઉપર છે, ઉપલી સપાટીનો ક્ષોભસમ છે. અંદરમાં તો કર્મ્યા ફરતા હોય 4-4 ફૂટના તો ખબર પડતી નથી. હોય છે કે નહીં આ બાળક કરીમ થાય છે કે નહીં, એરુની જેમ નીકળે, કાંઈ અંદર ખબર નથી પડતી. 1-2-4 કેટલા નીકળે એનો મેળ નહીં કાંઈ, ઠીક પેટમાં થાય છે, કાંઈ ખબર નથી પડતી. જીવ છે કે નહીં, રાટ હાલવા માંડે. એ અવગાહન શક્તિ છે. જીવમાં પુલાણ નથી કે બીજા જીવને રહેવા દે, એ અવગાહન શક્તિ છે. ઉદગળમાં, જીવમાં, આકાશમાં, ધર્માસ્થિ, અધર્માસ્થિ, કાળાણુ, બધામાં અવગાહન શક્તિ છે. પુલાણ હોય તો એ પુલાણ હોય એટલું જ રહે. જે કહ્યું કે પાણીમાં સાકર નાખો એ અમુક હદે નીકળે, ઓગળે. એક ગ્લાસમાં સાકર ઓગળતી હોય એટલી ઓગળે, 1 તોલા 2 તોલા 4 તોલા 5 તોલા. પણ 15 તોલા નાખો પછી ઓગળે નહીં કાંઈ, 30 તોલા નાખો ક્યાં ઓગળી ન જાય. એક તોલો નાખીને ઓગાળતા જાવ તો એનું ઓગળે, પછી એનો પોઈન્ટ ઓફ સેચ્યુરેશન આવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. કોઈ જેનો જથ્થો તો મર્યાદિત છે ને, એમ આ આત્માનું ક્ષેત્ર મર્યાદિત છે. કેટલા પરમાણુ સમાય કે અનંતા, કેટલા જીવ સમાય કે અનંતા, એમ કહે છે. એને કોઈ પોઈન્ટ ઓફ સેચ્યુરેશન નથી એમ, કેમ કે અહીંયા ઓગળતા નથી એવું કોઈ પુલાણ નથી કે એની અંદર રહે છે. પુલાણ એટલે અવકાશ, ખાલી જગ્યા, એવું કાંઈ નથી એની અંદર. એ તો ઘન છે, છતાં એને ક્ષેત્રથી જગ્યા આપે છે. એ વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. આ તો હજી બહારનો વિષય છે, કેવળ જ્ઞાનની વાત તો જુદી છે. અતિન્દ્રિય જ્ઞાનની વાત તો જુદી છે, આ તો ઇન્દ્રિય જ્ઞાનમાં પકડાય એવો વિષય છે. પણ એ વિષય પણ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. અવગાહન એટલે એક ક્ષેત્રે પોતાનું સ્વરૂપ છોડ્યા વિના રહેવું, ભળવું નહીં. બીજા પદાર્થમાં એક પરમાણુ બીજા પરમાણુમાં ભળે નહીં, પરમાણુ જીવમાં ભળે નહીં, જીવ પણ બીજા જીવમાં ભળે નહીં. પોતાના સ્વરૂપથી બરાબર રહે ને છતાં બીજું ક્ષેત્ર એને ન જોઈએ, બીજી જગ્યા એને જરૂર ન પડે, એક જગ્યા એ. હા, એવું કાંઈ આમાં ન થવું પડે, આગળ પાછા ન થવું પડે, ત્યાં ને ત્યાં રે એમ કે છે. એનું નામ અવગાહન છે. એક જ ક્ષેત્ર, બીજું ક્ષેત્ર નહીં. પરમાણુ એટલી બધી શક્તિ છે, એક પરમાણુ હોય ત્યાં અનંત પરમાણુ રે, એક જીવ હોય ત્યાં અનંત જીવ રે. કારણ એક બે ચાર લાખ કરોડ અબજ નહીં, અનંત આવીએ એના એક ક્ષેત્રમાં ક્યાંય એને તકલીફ પડે નહીં. કોઈ કોઈને નડે નહીં, આડું ન આવે કે હવે નહીં ધક્કો મારે, કાંઈ જગ્યા નથી ભાઈ એમ નથી. એવું અવગાહન નામનો એનો ગુણ છે, સ્વભાવ છે. એને કોઈ મર્યાદા નથી, સ્વભાવને મર્યાદા ન હોય એમ કહે છે. હા, અનંત એમ જ છે, કેમ અનંત કાળથી સિદ્ધશીલા તો મર્યાદિત છે. એક રાજુ ત્રસનાળી છે, આખા 14 રાજુ લોકમાં જે વચ્ચેનો મનુક્ષેત્ર જેટલો ભાગ છે, એક રાજુ છે પણ એટલા મારી ઉપર સિદ્ધશીલા એવડી જ છે. કેમ કે મનુષ્ય સિવાય કોઈ જાતું નથી. અનંત કાળથી તે બધે સિદ્ધો થયા જ કરે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. અરે અનંત સિદ્ધ છે ને ત્યાં અનંત નિગોદના જીવો પણ છે. કેટલા બધા જીવો છે, એકલા સિદ્ધના જીવો છે એવું નથી. કઈ ગડદી થતી કે હવે ત્યાં જગ્યા નથી માટે અહીંથી કોઈ સિદ્ધ થઈને ઉપર જઈ શકશે નહીં ને રહી શકશે નહીં, એ પરિસ્થિતિ અનંત કાળે પણ થવાની નથી. અનંત કાળે નહીં થાય, કોઈ કાળે નહીં થાય. અનંત કાળે એટલે કોઈ કાળે નહીં થાય. અને અત્યારે પણ અને સર્વકાળે પણ જ્યાં એક સિદ્ધનો જીવ છે ત્યાં અનંત સિદ્ધના જીવ છે. બધા પોતાના પરમાનંદમાં બિરાજમાન છે. કોઈને કોઈનું અડવું સુધા આમ છે. અને કોઈ સિદ્ધ જુદી જગ્યા માગતા નથી. ભાઈ અમે સિદ્ધ થયા, અમારા માટે જુદો મહેલ જોશે, અમારો બેડરૂમ જુદો, અમારો ડ્રોઈંગ રૂમ જુદો, અમારો બેસવાનું ઉઠવાનું હલવાનું કઈ ત્યાં છે ને, જ્યાં છે ત્યાં સાદી અનંત સ્થિર રહે છે. અહીંયા એક મકાનમાં બધું માગે, અમારે જમવા માટે આ રૂમ જોશે, સુવા માટે આ રૂમ જોશે, વાતચીત કરવા માટે આ રૂમ જોશે, કઈ ત્યાં તકલીફ નથી. સાદી અનંત કાળ એક જ જગ્યાએ જ્યાં જ્યાંથી સમશ્રેણીએ જાય છે ત્યાં જ રહે છે. એક પ્રદેશ આગો પાછો બે આસન નહી, જ્યાં સિદ્ધો છે ત્યાં બીજા સિદ્ધો છે. સિદ્ધના જીવમાં કોઈ જીવ નથી, દરેક પોતપોતામાં છે. પણ આકાશનું એક જ ક્ષેત્ર રહ્યું છે ત્યાં. એ આને જુદું આકાશનું ક્ષેત્ર મળ્યું છે ને આને જુદું આકાશનું ક્ષેત્ર. આકાશના એક જ ક્ષેત્રમાં અનંતા છે, એક બે ની અનંતા છે. છેલ્લું શરીર હોય એવી રીતે. હા, છેલ્લું શરીર બધાને એક સરખું નથી હોતું. ઋષભદેવ ભગવાન ને 500 ધનુષ નીકળ્યા હતા આદિનાથ તીર્થંકર. અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ને 7 ફૂટનું શરીર હતું. ક્યાં 500 ધનુષ, ક્યાં 7 ફૂટ તીર્થ ધનુષ જેવું થયું. આમાં કઈ જૈન દર્શન સિવાય ક્યાંય વિષય નથી. કેમ કે અરૂપી છે આ તો બધા આત્માઓ તો બધા. એટલે સર્વજ્ઞ ભગવાને આત્મા જે અસંખ્ય પ્રદેશી છે તે જોયો એવું બીજા કોઈએ જોયો નહીં. આત્માના અસંખ્ય પ્રદેશીપણાની વાત સર્વજ્ઞ ભગવાન સિવાય બીજે કોઈ ઠેકાણે ક્યાંય આવતી નથી. ચેલેન્જ મારીને વાત કરી, ક્યાંય નથી કાઢો કોઈ દર્શનમાં હોય તો. તેથી સર્વજ્ઞ ભગવાને જોયો છે એવો આત્મા પામવાની, એટલે કે આશ્રવથી નિવર્તવાની વિધિ શી છે? પામવું એટલે અનુભવવું, પામવું એટલે નહોતો ને ક્યાંયથી લાવવો એ પ્રશ્ન નથી, પ્રાપ્ત કરવો એમ નથી, અનુભવ થાય એને પ્રાપ્તિથી એમ કહેવામાં આવે છે. તો કહ્યું કે પહેલા વિકલ્પથી નિર્ણય કર, પહેલા સ્વવિકલ્પ દશામાં જ્ઞાનથી વિકલ્પવાળા વિકલ્પ સહિતના જ્ઞાનથી નિર્ણય કર એમ કહેવું છે. વિકલ્પથી નિર્ણય કર એટલે વિકલ્પ સહિત પણ છે, નિર્ણય તો જ્ઞાન કરે છે, વિકલ્પ નિર્ણય કરતો ભાષા એવી છે. એમાં શું છે કે જે સર્વજ્ઞ ભગવાનને કયો એટલે જે કહેવા ધાર્યું એવો જ પોતાનો નિર્ણય થાય છે, એટલે કયો એવો નિર્ણય થયો એમ કહેવા માંગે છે. ત્યાં પ્રદેશ દેખાય છે એ વાત નથી, પણ પ્રતીત એવી આવે છે, વિશ્વાસ એવો આવે છે કે અસંખ્ય પ્રદેશી કહે છે કે બરાબર વિકલ્પ વાળા જ્ઞાનમાં પણ એને વિશ્વાસ આવો જ આત્મા, મારો આત્મા આવો જ છે, એને સામર્થ ભાષે છે ત્યારે એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ એને ભાસી જાય છે. બીજાઓ કહે છે એનાથી જુદું પાડવા માટે આત્મા અસંખ્ય પ્રદેશી દ્રવ્ય છે, તેના સર્વ પ્રદેશે અનંત ગુણો છે અને એની અનંત પર્યાય છે એવી વાત બીજે ક્યાંય વધે છે? આમ જૈન દર્શન આત્માના નિરૂપણમાં બીજા સર્વ દર્શનથી જુદું પડી જાય છે, જુદું પડે છે એવું કોઈ કંઈ કહ્યું નથી. કેમ કહ્યું નથી કે એવું કોઈને જ્ઞાન પણ થયું નથી માટે કહી શક્યા નથી. પોતાના હિતને માટે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરવા માંડ્યો કે હું એક છું, એક છું એટલે અભેદ છું, મારામાં બે પણ નથી, દ્વૈત નથી, હું એક છું, શુદ્ધ છું એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ મારામાં નથી, મમત્વહીન છું, મને કોઈ પણ મારા સ્વરૂપ સિવાય ક્યાંય મારા પણ ભાસતો નથી એટલે મમત્વ રહી છું, અને જ્ઞાન દર્શન પૂર્ણ છું. અને જ્ઞાન અને દર્શન જે સ્વભાવ છે એવું પરિપૂર્ણ બેહદ સામર્થ જ્ઞાન દર્શનનો જેમાં છે એવું જ્ઞાન દર્શનથી ભરચક ભરેલો છું વગેરે વગેરે 33મી ગાથાના બોલ લીધા છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી, એક પરમાણુ પણ આત્માનું નથી, શરીર તો નથી, પછી બીજી વાત તો રહેતી નથી. ક્યાંય મમત્વ થાય તો એને આત્મામાં મમત્વ એટલે પોતાપણું રહે નહીં, આવી વાત છે. નિર્ણય થતાં એવા આત્માનો નિર્ણય થતાં વિકલ્પ તોડીને અંદર બેસે, આ વાત બીજી છે. નિર્વિકલ્પ સ્વરૂપ આત્માનો નિર્ણય થતાં અવસ્થામાં ચાલતો વિકલ્પ તોડીને એના પરિણામ અંતરલીન થશે. અસ્થિ નાસ્તિ બે લીધી, પરિણામ સ્વરૂપમાં સ્થિર થશે, નાસ્તિથી ચાલતા વિકલ્પને તોડી નાખશે, એમ કે ભેદી નાખશે, વિકલ્પને ભેદી નાખશે, તોડી નાખશે. એટલે વિકલ્પને રાગનું જે જોર હતું એ ખલાસ કરી નાખશે, એ જોરને તોડીને અંદરમાં નિર્વિકલ્પમાં એ જેમ સોનાના રસનો ઢાળિયો કરે છે, ઢાળિયો કરે છે કે નહીં, સોનું ઓગાળીને પછી ઢાળિયો કરે છે કે નહીં, એમાં અંતર એકાગ્રતામાં સ્વરૂપના અંતર ઢાળમાં એ ઢળી જશે, ચૈતન્ય ધીમ થઈ જશે, એનો ઢાળિયો છે ચૈતન્ય, એમાં રાગરસ તૂટી જશે, રાગ તૂટી જશે, વિકલ્પ તૂટી જશે, ને અંદર ધીમ થઈ જશે. નિર્ણય થતા એમ નિર્ણય ન થાય ને સીધો અંદરમાં જાય એમ બનતું નથી, નિર્ણય થતા એમ કરીને લીધું છે. વિકલ્પ તોડીને અંદર પેશશે. હા, આ ઉપદેશની શૈલી બીજી જાતની, આ પ્રકારનો જે સમયસારની અંદર ઉપદેશ છે દર્શન મોહને તોડવાનો, શૈલી જ બીજી જાતની છે. નિર્મોહી થવાની શૈલી કોઈ બીજી જાતની શૈલી છે. પાંચ ઇન્દ્રિયો વગેરે બધું બહારનું બંધ કરીને અંતરથી નિર્ણય કરે છે. હવે નિર્ણયની વાત કરી, જે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠો મન છે એ બાજુનું વલણ ફેરવીને અંતરથી નિર્ણય કરે છે, જ્ઞાન નિર્ણય કરે છે, જ્ઞાનના આધારે નિર્ણય કરે છે કે આ જ્ઞાનના આધારે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ રહેલો છે, અને આ જ્ઞાનમાં બસ એકનું જ્ઞાન જ છે અને બીજું કાંઈ નથી. જેમ એક આકાશમાં આકાશ સિવાય બીજું કાંઈ નથી, નિર્ભય છે કે ભળી જાય છે કાંઈ, બાકીનો લોકના સમસ્ત દ્રવ્યો અનંતા જીવો અને અનંતા પુગળો હોવા છતાં આકાશને કાંઈ અડધો નથી. એમ અંતરથી નિર્ણય કરે છે કે હું શુદ્ધ છું, અખંડ છું, અનાદિ અનંત છું, અખંડ છું એટલે અભેદ છું, અને શાશ્વત છું, કાયમપણા સદાય આવો છું, અનંતકાળથી આવો હતો અને અનંતકાળ પર્યંત પણ આવો ને આવો જ રહીશ. કર્તા કર્મ કરણ વગેરેના વગેરે કારકોના ભેદથી રહિત, એ કર્તા ગુણ, કર્મ ગુણ, કરણ ગુણ એ બધી શક્તિઓ છે ને, એના ભેદોથી રહિત ત્રિકાળ અભેદ અનુભૂતિ સ્વરૂપ છું, આમ નિર્ણય કરે છે. આ નિર્ણયનો વિષય કેવો છે કે ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ છું, અનુભવનો જ પિંડ છું, અનુભવ કરવો એ બાકી નથી, આમ અનુભવ થાય છે. ત્યાં અનુભૂતિ ત્રિકાળી છે પર્યાયની વાત નથી. 73મા ગાથામાં જે અનુભૂતિ શબ્દ છે એ પર્યાય વાચક નથી, પણ ધ્રુવ સ્વભાવનો વાચક શબ્દ છે. કેમ કે અનુભવ જે થાય છે એ અનુભૂતિ સ્વરૂપ આત્માની જ અવસ્થા છે, તો જેવો અનુભવ થાય છે એવા સ્વરૂપે આત્મા હોવાથી આત્મા પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે, એમ કહી દીધું. ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ છે, દ્રવ છે એ ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ છે, આમ છે. એ અનુભૂતિ સ્વરૂપ છે એમાં એકાગ્ર થઈ ગયો, એનું નામ અનુભૂતિ પાડ્યું. પછી એનું નામે અનુભૂતિ પાડ્યું. તો અનંત નામ પાડી શકાય છે ને, એમાં એક નામ પાડ્યું. ત્યાં અનુભૂતિ ત્રિકાળી છે, પર્યાયની વાત નથી. આ ગજબ કામ કર્યું છે સંતોએ, તો જગતને ન્યાલ કરી દીધું
છે.
પોતે ન્યાલ થઈ ગયા ને એટલે પછી એમ કે હા, તો જગતને ન્યાલ કરી દીધો. વાત તો પોતાની છે, જગતમાં ખુલ્લી વાત મૂકી એટલે કે આ તો જેને પામવું એને કોઈને પ્રતિબંધ પડે એવું નથી, ન્યાલ કરી દીધું છે જગત. ખજાનો ખોલી નાખો, બંધ તિજોરીમાં માલ રાખ્યો નથી કે કોઈ લૂંટી જશે, પણ કે આ અધ્યાત્મનો ખજાનો ખોલી નાખ્યો. આવો આત્મા છે, જેને પામવું હોય એ પામી જાઓ. જાદુ ચિરાગ શું? જાદુ ચિરાગ ક્યાંય પડી રહે, આ તો ચૈતન્યનો ચમત્કાર છે. દુનિયાના ચમત્કાર એની પાસે બધા કઈ નથી. આમ આત્મા હથેળીમાં બતાવ્યો છે, સમયસારમાં તો આત્મા હથેળીમાં બતાવ્યો છે. ખુદ કુંકુંબાચાર્ય પ્રતિજ્ઞા કરી છે પાંચમી કથામાં કે હું એકત્વ વિભક્ત આત્માને બતાવીશ. આ શાસ્ત્રની અંદર મારે જે કાંઈ કહેવું છે એનું પ્રયોજન આટલું જ છે કે હું એકત્વ વિભક્ત આત્માના સ્વરૂપને બતાવવા માંગુ છું. તમે પણ અનુભવથી એને પ્રમાણ કરજો, અનુભવીને માન્ય કરજો. એમને ઉપરથી આ પાડશો
નહીં.
આમ આત્મા હથેળીમાં બતાવ્યો છે, જો આ જો આ તારી નજર તો કર, એમ કે છે. જો આ રહ્યો આત્મા, આ જ્ઞાયક આત્મા પ્રગટ છે, સદાય પ્રગટ છે, ચૈતન્ય ગુણથી સ્વભાવ સદાય અનુભવમાં આવી રહ્યો છે. મિથ્યા દ્રષ્ટિને અનુભવમાં આવી રહ્યો છે, ઘરે અનુભવમાં આવી રહ્યો છે એમ જોયે તો એ મિથ્યા દ્રષ્ટિ રહેતો નથી. તારી નજરું પરમા છે તેને પલટા ભાઈ. જે તારી નજર પરમા ચોટી ગઈ છે એને ધ્રુવમાં સ્થિર કર, ધ્રુવ પર મૂકી દે. આ રીતે હું આત્માને કઈ રીતે જાણું એમ અંદરથી લગની લગાડીને, ભલે છે તો વિકલ્પ તો પણ લગની લગાડીને પ્રયત્ન કર, જરૂર આત્મા આવશે, જરૂર હાથ આવશે, આટલો વિશ્વાસ આપે છે. બહારમાં ડાક્ટર એમ કે ગોળી ખાઈ જા, તારો પેટનો દુખાવો મટી જશે ને માથું ઉતરી જશે. ખાય છે કે નથી ખાતો એમ વિચાર કરે છે કે કઈક ડાક્ટર ભૂલો હશે ને કઈક મરી જઈશ, તો
આમાં ફેર ના પડે.
જે એમાં ફેર પડે આમાં ફેર પડતો
નથી. ભગવાન નો જય પરમ સ્વભાવ શ્રી કામદેવ.